આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદની વિમાનની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 254 થયો. અમદાવાદની વિમાનની દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. વિમાનની દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોના ડીએનએનું ગાંધીનગર એફએસએલમાં ચાલી રહેલું પરીક્ષણ. પ્રધાનમંત્રી આવતીકાલથી 4 દિવસની ક્રોએશિયા કેનેડાના પ્રવાસે. કેનેડામાં G7 દેશોની સમિટમાં ભાગ લેશે. અમેરિકાના ટેક્સાસમાં આવેલા પૂરને કારણે 11 લોકોના મોત. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા વિજયની નજીક. અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક તેમજ 12 ક્રુ સભ્યો હતા. માત્ર એક વ્યક્તિનો બચાવ થયો હતો, જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ મેહુલ શાહે 4 મેડિકલ વિદ્યાર્થીઓ અને 1 ડોક્ટરની પત્નીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ક્રેશનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની એક ટીમે ક્રેશ સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ, જે ઔપચારિક રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખાય છે, તે શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે સ્થાનિક આરોગ્ય, પોલીસ અને સુરક્ષા ટીમો હાઈ એલર્ટ પર છે. નજીકના રહેણાંક વિસ્તારમાંથી 8 મૃતદેહો જે ક્રેશથી પ્રભાવિત થયા હતા તેમની ઓળખ કરવામાં આવી છે અને તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. ડીએનએ પરીક્ષણ અને ઓળખમાં મદદ કરવા માટે મૃતકોના 250 સંબંધીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચસ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સમિતિ આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે. તે ભવિષ્યમાં આવા કિસ્સાઓનો સામનો કરવા માટે વ્યાપક માર્ગદર્શિકા પણ સૂચવશે. તેમાં કહેવામાં આવ્યું કે સમિતિ સંબંધિત સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી અન્ય પૂછપરછનો વિકલ્પ રહેશે નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે માનક સંચાલન પ્રક્રિયાઓ ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની એક ટીમે ક્રેશ સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ, જેને સામાન્ય રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે, તે શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાત લીધી અને ડીએનએ પરીક્ષણ પ્રક્રિયાની સમીક્ષા કરી. ગૃહ સચિવ, ઇન્ટેલિજન્ટ બ્યુરોના આઈજીપી અને એફએસએલના ડિરેક્ટર તેમની સાથે જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના 36 અને ભારત સરકારના પણ એફએસએલના નિષ્ણાતો આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.
उच्च अधिकारियों के साथ फॉरेंसिक साइंस लेबोरेटरी में अभी एक बैठक का आयोजन किया गया था, जिसमें खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है. कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है.
ત્યારબાદ હર્ષ સંઘવી વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ગૃહ વિભાગના સચિવ, રાજ્યના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર તેમજ આઈબીના આઈજીપી પણ આ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાતમાં જોડાયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સાંજે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો અને શોકગ્રસ્ત પરિવારોને મળશે અને વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન પાલડી કોચરબ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. પાટણ ખાતે ગઈકાલે કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત પાટણ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિટ્સના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. બે દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રીની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે. નિકોસિયામાં પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપ્રમુખ ક્રિસ્ટોડોલિટ્સ સાથે વાતચીત કરશે અને લિમાસોલમાં વેપારી નેતાઓને સંબોધિત કરશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર શ્રી મોદી 16 જૂને G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કીસ જશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીની આ સતત 6ઠી ભાગીદારી હશે. સમિટમાં પ્રધાનમંત્રી G7 દેશોના નેતાઓ અને આમંત્રિત આઉટરીચ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા, ઉર્જા જોડાણ સંબંધિત મુદ્દાઓ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. પ્રધાનમંત્રી સમિટ દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે. તેમના પ્રવાસના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી મોદી 18 જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે. આ કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હશે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રી તેમના ક્રોએશિયન સમકક્ષ આન્દ્રેજ પ્લેનકોવિક સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ક્રોએશિયાના રાષ્ટ્રપ્રમુખ જોરાન મિલાનોવિકને મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રતિબંધિત સંગઠન હિઝબુત તહરીર હર્ટ સાથે જોડાયેલા આતંકવાદી ષડયંત્રના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. એનઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હર્ટ અને તેના સભ્યોની પ્રવૃત્તિઓની તપાસના ભાગરૂપે ભોપાલમાં 3 અને ઝાલાવાડમાં 2 સ્થળોએ સઘન દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન એનઆઈએ ટીમોએ ઘણા ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. અમેરિકાના ટેક્સાસના સાન એન્ટોનિયોમાં અચાનક આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે. બુધવાર અને ગુરૂવારે આવેલા ભારે વાવાઝોડાને કારણે કાર રસ્તાઓ પરથી તણાઈ ગઈ હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે બચાવ ટીમો પૂરમાં ગુમ થયેલા ઓછામાં ઓછા 4 લોકોને શોધી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે અને તેમના શોધ અને બચાવ પ્રયાસોમાં ઘણા દિવસો લાગશે. ફાયર વિભાગે વધારાની મદદ અને બચાવ દળોની માંગણી કરી છે. અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલ્સમાં ફેડરલ બિલ્ડિંગની સુરક્ષા માટે લગભગ 200 અમેરિકાના મરીન સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સેનાએ ગઈકાલે જણાવ્યું હતું કે વર્તમાન વહીવટીતંત્રના ઇમિગ્રેશન દરોડા સામે શહેરમાં એક અઠવાડિયાના વિરોધ પ્રદર્શન બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને અન્ય સ્થાનિક અધિકારીઓના વાંધાઓ છતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4,000થી વધુ નેશનલ ગાર્ડ અને લગભગ 700 મરીનને પ્રદેશમાં મોકલવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસની રમતમાં વિજયની નજીક પહોંચી ગયું છે. ત્રીજા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ 282 રનના લક્ષ્યનો પીછો કરતા 2 વિકેટે 213 રન બનાવ્યા હતા. અમેરિકન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને નૌકાદળના વિનાશકોએ ઇઝરાયલ પર ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડવામાં મદદ કરી છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર આ વાતની પુષ્ટિ થઈ છે. અમેરિકન અધિકારીઓને ટાંકીને મીડિયાએ જણાવ્યું છે કે અમેરિકા હવે ઇઝરાયલને ઇરાની મિસાઇલો રોકવામાં મદદ કરી રહ્યું છે. દરમિયાન ઇઝરાયલની કટોકટી સેવાઓ અનુસાર તેલ અવિવના દક્ષિણમાં રિશોન લેઝિયનના રહેણાંક વિસ્તારમાં ઈરાની મિસાઇલ પડતા એક વ્યક્તિનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈરાને બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલા કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદની વિમાની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 254 થયો. અમદાવાદની વિમાની દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. વિમાની દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોના DNAનું ગાંધીનગર FSLમાં ચાલી રહેલું પરીક્ષણ. પ્રધાનમંત્રી આવતીકાલથી 4 દિવસની ક્રોએશિયા કેનેડાના પ્રવાસે કેનેડામાં G7 દેશોની સમિટમાં ભાગ લેશે. અમેરિકાના ટેક્સાસમાં આવેલા પૂરને કારણે 11 લોકોના મોત અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા વિજયની નજીક. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.